એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવે છે. શ્રોતાઓનો સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જે, સાચું કહું તો, હચમચાવી નાખે એવું છે. રોબર્ટ કોલકરનું હિડન વેલી રોડ. આ એક પરિવારની અકલ્પનીય કસોટી અને વિજ્ઞાનની એક જટિલ સફરની વાર્તા છે.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર મહત્વનું છે, કારણ કે તે બહુ સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. ગંભીર માનસિક બીમારી અને તેની એક આખા પરિવાર પર કેવી અસર પડે છે એની વાત છે.
બરાબર.
આ ગેલ્વિન્સ પરિવારની વાત છે. અમેરિકામાં એમના 12 બાળકો હતા.
12?
હા. અને એમાંથી 6ને સ્કિઝોફ્રેનિયા જેવી, એમ કે, જટિલ મનોસ્થિતિનું નિદાન થયું. તમે વિચારો કેટલી દુર્લભ અને દુઃખદ ઘટના કહેવાય.
ખરેખર અકલ્પનીય. અને અત્યારે આપણે માનસિક સ્વાસ્થ્ય માટે આટલા જાગૃત થઈ રહ્યા છીએ ત્યારે આ પુસ્તક આપણને, મને લાગે છે, ઘણા બધા સ્તરે વિચારવા મજબૂર કરે છે. આ ખાલી એક રોગની વાત નથી.
ના, બિલકુલ નહીં.
પણ એ રોગ સાથે જોડાયેલા લોકો, એમનો સંઘર્ષ, એમનો પ્રેમ અને પેલો સામાજિક કલંક, એ બધી વાત છે. આપણને સવાલ થાય કે આપણે સમાજ તરીકે માનસિક બીમારીને કેવી રીતે જોઈએ છીએ, એનો સામનો કરતા પરિવારોને કેવી રીતે સમજીએ છીએ.
અને સાથે સાથે આ વિજ્ઞાનની પણ વાર્તા છે. સ્કિઝોફ્રેનિયાના કારણો શોધવાની પેલી ધીમી, જટિલ અને ક્યારેક ભૂલ ભરેલી સફર.
હા.
આ પુસ્તક એ પણ બતાવે છે કે વૈજ્ઞાનિક સમજણ કેવી રીતે વિકસે છે અને કેવી રીતે એક પરિવારની પીડા આખરે મોટી વૈજ્ઞાનિક શોધમાં મદદરૂપ થઈ શકે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. રોબર્ટ કોલકર કોણ છે એ, અને આ વિષયને આટલી અસરકારક રીતે કેમ રજૂ કરી શક્યા, શું લાગે છે?
જુઓ, રોબર્ટ કોલકર એક અનુભવી અમેરિકન પત્રકાર અને લેખક છે, અને એ જાણીતા છે એમની ઊંડાણપૂર્વકની સંવેદનશીલ વાર્તાઓ માટે. ઘણીવાર દુઃખદ વાર્તાઓ હોય છે.
અચ્છા.
એમનું એક બીજું પુસ્તક હતું, લોસ્ટ ગર્લ્સ, એ પણ બહુ વખણાયું હતું. એના પરથી જ ખબર પડે કે એ કેટલી સહાનુભૂતિ અને ઝીણવટથી સંશોધન કરીને લખે છે.
એટલે એમની પત્રકાર તરીકેની જે આવડત છે એ અહીં બહુ કામે લાગી હશે, ખરું ને?
બિલકુલ.
ખાસ કરીને જ્યારે મનોચિકિત્સા, આનુવંશિકતા અને સંશોધનના નૈતિક પાસાઓ આવા અઘરા વિષયો પર લખવાનું હોય.
સાચી વાત. એમની પત્રકાર તરીકેની કુશળતાથી એ ઊંડું સંશોધન કરી શકે, લોકોનો વિશ્વાસ જીતી શકે અને, એમ કે, બહુ અંગત માહિતી મેળવી શકે. પણ એ ખાલી તથ્યો નથી આપતા, એક સરસ વાર્તાકાર પણ છે. ગેલ્વિન પરિવારની વેદના, સંઘર્ષ, એમની ટકી રહેવાની ક્ષમતા, એ બધું વાર્તાના કેન્દ્રમાં રાખે છે. પેલું માનવીય પાસું ક્યારે ભૂલતા નથી.
એ બહુ જરૂરી છે, કારણ કે આવી વાર્તા કહેતી વખતે સંતુલન રાખવું અઘરું હોય. એક તરફ વૈજ્ઞાનિક મહત્વ, બીજી તરફ એક પરિવારની અત્યંત અંગત અને પીડાદાયક કહાણી.
અને કોલકરે આ સંતુલન બહુ સરસ રીતે જાળવ્યું છે. એમણે ગેલ્વિન પરિવારના જે સભ્યો હયાત હતા, એ સમયના સંશોધકો, ડોક્ટરો, મનોચિકિત્સકો, બધા સાથે સેંકડો કલાકો સુધી વાત કરી. દાયકાઓ જૂના રેકોર્ડ્સ, ડાયરીઓ, બધું જ તપાસ્યું. એટલે જ આ પુસ્તક આટલું વિશ્વસનીય અને પ્રભાવશાળી લાગે છે.
તો ચાલો હવે પુસ્તકની મુખ્ય વાત પર આવીએ જ. આ ગેલ્વિન પરિવારની વાર્તા છે શું? ક્યાંથી શરૂ થાય છે?
વાર્તા શરૂ થાય છે, સમજો ને, 1950-60ના દાયકામાં. ડોન અને મીમી ગેલ્વિન એક આકર્ષક, સફળ, દેખીતી રીતે સુખી કપલ કોલોરેડોમાં રહેતા હતા, હિડન વેલી રોડ પર. જાણે અમેરિકન સ્વપ્નનું જીવંત પ્રતીક. સફળ કારકિર્દી, સરસ ઘર, મોટો હસતો રમતો પરિવાર, કુલ 12 બાળકો.
12 બાળકો, મેં કહ્યું ને, એ જ અસાધારણ વાત છે. પણ પછી આ સરસ ચિત્રમાં શું ગડબડ થાય છે?
ધીમે ધીમે આ જે દેખીતું આદર્શ ચિત્ર હતું ને, એની પાછળની ભયાનક વાસ્તવિકતા સામે આવવા માંડે છે. સૌથી મોટો દીકરો ડોનાલ્ડ, એનામાં કિશોરાવસ્થા પછી કંઈક વિચિત્ર, ખલેલ પહોંચાડે એવું વર્તન દેખાવા માંડે છે.
અચ્છા.
શરૂઆતમાં તો પરિવાર સમજી નથી શકતો. કદાચ એમ થાય કે યુવાનીનો ઉછાળો હશે, અવગણવાનો પ્રયાસ કરે. પણ ધીમે ધીમે ડોનાલ્ડનું વર્તન વધુ ને વધુ બેકાબુ, હિંસક બને છે, અને છેવટે એને સ્કિઝોફ્રેનિયા હોવાનું નિદાન થાય છે.
અને દુર્ભાગ્ય, આ તો ફક્ત શરૂઆત હતી, નહીં?
હા, એ જ તો આ પરિવારની ટ્રેજેડી છે. ડોનાલ્ડ પછી આવતા વર્ષોમાં એક પછી એક બીજા 5 દીકરાઓમાં પણ સ્કિઝોફ્રેનિયાના લક્ષણો દેખાય છે અને એમને પણ આ જ નિદાન મળે છે.
એટલે કે 12માંથી 6 બાળકો
આ ગંભીર માનસિક બીમારીનો શિકાર. એટલે પુસ્તક આ પરિવારની અંદરની પેલી અંધાધૂંધી, ડર, હિંસા, ગુપ્તતા અને ટકી રહેવા માટેનો એમનો સંઘર્ષ એની વાત કરે છે.
અને આની સાથે જ પુસ્તક પેલો બીજો ટ્રેક પણ ચલાવે છે, સ્કિઝોફ્રેનિયાના વૈજ્ઞાનિક સંશોધનનો. એ બંને વાતો કેવી રીતે જોડાય છે?
બહુ રસપ્રદ રીતે જોડાય છે. પુસ્તક એ સમયના વૈજ્ઞાનિક વિચારોને પણ સાથે સાથે બતાવે છે. શરૂઆતમાં પેલો મનોવિશ્લેષણનો બહુ પ્રભાવ હતો અને એક બહુ દુઃખદ અને ખોટી થિયરી ચાલતી હતી, સ્કિઝોફ્રેનોજેનિક મધર.
ઓ હા, એ સાંભળ્યું છે.
આ થિયરી પ્રમાણે બાળકમાં સ્કિઝોફ્રેનિયા થાય એના માટે માતાના ઉછેરની રીત, ખાસ કરીને એની ઠંડક, નિયંત્રણ રાખવાની વૃત્તિ એને જવાબદાર ગણવામાં આવતી. મિમી ગેલ્વિનને પણ આ દોષનો સામનો કરવો પડ્યો.
હા, તો ખરેખર બહુ ક્રૂર કહેવાય. જે માતા પોતે આટલી મુશ્કેલીમાંથી પસાર થતી હોય એના પર જ દોષ નાખવો.
બિલકુલ. અને પુસ્તક આ ખોટા સિદ્ધાંતની સખત ટીકા કરે છે. પણ પછી ધીમે ધીમે કેટલાક સંશોધકોએ જોયું કે સ્કિઝોફ્રેનિયા પરિવારોમાં જોવા મળે છે વારસાગત રીતે.
એટલે કે જૈવિક કારણો તરફ ધ્યાન ગયું?
હા, જૈવિક કે આનુવંશિક કારણો તરફ. અને આ વિચારનો વિકાસ અને ગેલ્વિન પરિવારનો કિસ્સો અહીં જોડાય છે. કારણ કે એક જ પરિવારમાં 6 કેસ હોવા એ આનુવંશિક સંશોધન માટે બહુ જ કિંમતી માહિતી આપી શકે એમ હતું.
અચ્છા.
એટલે ગેલ્વિન પરિવાર એમની જાણ બહાર જ સ્કિઝોફ્રેનિયાના રહસ્યો ઉકેલવાની ચાવી બની જાય છે.
તો હવે વાર્તાના જુદા જુદા તબક્કાઓ પર થોડું વધુ ઊંડાણથી જોઈએ. લેખકે એને અલગ અલગ આર્કમાં વહેંચી છે ને? શરૂઆત કેવી રીતે થાય છે?
પહેલો તબક્કો આપણે કહી શકીએ આશા અને પહેલી તિરાડો. એ 1960ના દાયકાની શરૂઆત બતાવે છે. ગેલ્વિન પરિવાર એટલે સફળતા, આશા. હિડન વેલી રોડ પરનું ઘર જાણે અમેરિકન સ્વપ્ન. બાળકો હોશિયાર, રમતમાં આગળ, બધું બરાબર.
70નો દાયકો. પુસ્તક કહે છે કે એ પરિવાર માટે સૌથી ખરાબ સમય હતો. એમાં શું થાય છે?
આ તબક્કાને કહી શકાય ઘરમાં ફેલાતો રોગચાળો. એક પછી એક બીજા 5 દીકરાઓમાં સ્કિઝોફ્રેનિયા દેખાય છે. ઘરનું વાતાવરણ ભય, અરાજકતા, હિંસાથી ભરાઈ જાય છે. બીમાર દીકરાઓનું વર્તન કાબૂ બહાર હોય છે. ઘણીવાર એકબીજા પર કે બીજા સભ્યો પર હુમલો કરે.
ઓ બાપરે.
અને કોલકર અહીં બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે જે ભાઈ બહેનો બીમાર નહોતા, ખાસ કરીને 2 નાની બહેનો માર્ગારેટ અને લિન્ડસે, એમના પર આ બધાની કેવી ભયાનક અસર પડી. લાંબા ગાળાની અસર. એ લોકો ખાલી સાક્ષી નહોતા પણ ઘણીવાર હિંસાનો ભોગ પણ બન્યા હતા.
એ સમયે સારવાર કેવી હતી અને પરિવાર આ બધાનો સામનો કેવી રીતે કરતો હતો?
સારવારની પદ્ધતિઓ ઘણીવાર, જેમ તમે કહ્યું, ક્રૂર હતી, બિનઅસરકારક પણ. ભારે દવાઓ, શોક ટ્રીટમેન્ટ, લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહેવું, આ બધું પરિવાર માટે વધુ પીડા આપનારું હતું.
અને પેલો માતા પર દોષ.
હા, માતા મિમી પર પેલી સ્કિઝોફ્રેનોજેનિક મધર થિયરીનો બોજ પિતા ડોન વધુ ને વધુ પોતાનામાં સમેટાઈ ગયા અને પરિવારે આખી વાત સમાજથી છુપાવી રાખી. કારણ કે માનસિક બીમારી સાથે જોડાયેલો કલંક બહુ જ તીવ્ર હતો. આ ગુપ્તતાએ એમને વધુ એકલા પાડી દીધા.
આ પરિવારની વેદનાની સાથે સાથે વૈજ્ઞાનિક દુનિયામાં શું ચાલતું હતું? સ્કિઝોફ્રેનિયાની સમજણ કઈ રીતે બદલાઈ રહી હતી?
એ ત્રીજો મહત્વનો તબક્કો છે, દોષથી જીવવિજ્ઞાન તરફ. પુસ્તક બતાવે છે કે કેવી રીતે ધીમે ધીમે પેલી મનોવિશ્લેષણ આધારિત થિયરીઓ જે મા બાપને દોષ આપતી હતી એની સામે સવાલો ઊભા થયા. સંશોધકો પરિવારોમાં જોવા મળતી પેટર્ન પર ધ્યાન આપી રહ્યા હતા જે આનુવંશિકતા તરફ ઇશારો કરતી હતી. ડૉક્ટર લિન ડેલિસી જેવા સંશોધકો હતા NIMHમાં, જે અમેરિકાની મુખ્ય માનસિક સ્વાસ્થ્ય સંશોધન સંસ્થા છે.
અચ્છા.
એમણે સ્કિઝોફ્રેનિયાના આનુવંશિક કારણો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ એક મોટો વૈચારિક બદલાવ હતો અને એનાથી જ ગેલ્વિન પરિવારના અભ્યાસ માટેનો રસ્તો ખુલ્યો.
પછી વાર્તા એ બાળકો તરફ વળે છે જે બીમાર નહોતા પડ્યા, ખાસ કરીને બહેનો. એમના અનુભવો શું કહે છે?
હા, ચોથો તબક્કો બચી ગયેલાઓની કથા. એ 80 અને 90ના દાયકામાં જે બાળકો સ્વસ્થ રહ્યા એમના પર ફોકસ કરે છે. ખાસ કરીને માર્ગારેટ અને લિન્સે. આ ભાગ બહુ હૃદયસ્પર્શી છે. એ બતાવે છે કે આવા ભયાનક વાતાવરણમાં મોટા થવાની લાંબા ગાળાની અસરો કેવી હોય છે. ભલે એ શારીરિક રીતે સ્વસ્થ હતા, પણ માનસિક અને ભાવનાત્મક રીતે એમણે ઘણું સહન કર્યું હતું. માર્ગારેટ પરિવારની યાદો, ઇતિહાસ સાચવવાનું કામ કરે છે, જ્યારે લિન્સે પોતાના ભૂતકાળથી દૂર જઈને નવું જીવન શરૂ કરવા પ્રયત્ન કરે છે.
એમના દ્વારા આપણને પેલા સ્વસ્થ ભાઈ બહેનોની જટિલ લાગણીઓ સમજાય છે. અપરાધભાવ, ડર, ગુસ્સો, પણ સાથે ભાઈઓ માટે પ્રેમ પણ.
બરાબર,
એ બધું જ.
અને છેવટે આ બંને વાર્તાઓ પરિવારની અને વિજ્ઞાનની કેવી રીતે ભેગી થાય છે, અંત કેવી રીતે આવે છે, તે છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો છે. વારસો અને ભવિષ્ય. 2000ના દાયકામાં ડૉક્ટર ડિલીસી અને બીજો એક સંશોધક ડૉક્ટર રોબર્ટ ફ્રીડમેન ગેલ્વિન પરિવારના આ અસાધારણ કિસ્સા વિશે જાણે છે. તેઓ સમજે છે કે આ પરિવાર સ્કિત્સોફ્રેનિયાના આનુવંશિક અભ્યાસ માટે જાણે સોનાની ખાણ છે. પરિવારના હયાત સભ્યો, ખાસ કરીને માતા મિમી અને કેટલીક બહેનોના પ્રયાસોથી સંશોધન માટે રાજી થાય છે. એમના લોહીના નમૂના લેવાય છે, એમના ડીએનએનું વિશ્લેષણ થાય છે.
પરિવાર માટે આ નિર્ણય લેવો સહેલું નહીં રહ્યો હોય, ખરું ને?
ના, બિલકુલ નહીં. એ બહુ સંવેદનશીલ અને નૈતિક સવાલો ઊભા કરનારો નિર્ણય હતો. પણ પરિવારે આશા રાખી કે એમની પીડામાંથી કંઈક સારું નીકળી શકે, જે ભવિષ્યમાં બીજા પરિવારોને મદદ કરે.
અને શું એવું થયું?
હા, ખરેખર ગેલ્વિન પરિવારના ડીએનએના અભ્યાસથી સ્કિત્સોફ્રેનિયા સાથે જોડાયેલા કેટલાક નવા આનુવંશિક જોખમ પરિબળોને ઓળખવામાં મદદ મળી. એટલે એમની અંગત ટ્રેજેડી આખરે વિજ્ઞાનના વિકાસમાં અને લાખો લોકો માટે આશા જગાવવામાં કામ લાગી.
આખી વાત સાંભળીને લાગે છે કે આ પુસ્તક ઘણા બુંદા વિષયોને સ્પર્શે છે. એમાંથી મુખ્ય સંદેશાઓ કયા કયા છે જે આપણે લઈ શકીએ?
સૌથી પહેલો અને મહત્વનો સંદેશ પહેલી પ્રકૃતિ વિરુદ્ધ ઉછેર, નેચર વર્સિસ નર્ચરની ચર્ચાનો છે. ગેલ્વિન પરિવારનો કિસ્સો સાબિત કરે છે કે સ્કિઝોફ્રેનિયા જેવી જટિલ બીમારી માટે કોઈ એક કારણ જવાબદાર નથી.
બરાબર.
એ જનીનો, પ્રકૃતિ અને પર્યાવરણીય પરિબળો, ઉછેર, જેમાં કદાચ ગર્ભાવસ્થા સમયના ચેપથી લઈને બાળપણના આઘાત સુધી બધું આવી શકે, એની અત્યંત જટિલ આંતરક્રિયાનું પરિણામ છે. એટલે આપણે સરળ જવાબો શોધવાને બદલે જટિલતાને સ્વીકારવી જોઈએ.
અને બીજો મુદ્દો જે બહુ સ્પષ્ટ રીતે સામે આવે છે, એ છે પરિવાર પરનો બોજ. આપણે ઘણીવાર ખાલી બીમાર વ્યક્તિ પર ધ્યાન આપીએ છીએ, પણ આ પુસ્તક બતાવે છે કે આખા પરિવાર પર, ખાસ કરીને સંભાળ રાખનારા અને સ્વસ્થ ભાઈ બહેનો પર એની કેટલી મોટી અસર પડે છે.
સાચી વાત.
આપણા સમાજમાં પણ જ્યાં પરિવારનું માળખું મજબૂત છે ત્યાં આ વાત સમજવી બહુ જ જરૂરી છે. ઘણીવાર પેલું ધ્યાન રાખનારા લોકો જ થાકી જાય છે ભાવનાત્મક રીતે.
તદ્દન સાચું. ત્રીજો મહત્વનો વિષય છે વૈજ્ઞાનિક પ્રગતિ અને એની માનવીય કિંમત. ગેલ્વિન પરિવારનું યોગદાન બહુ મોટું છે, પણ એમની પીડાનો ઉપયોગ સંશોધન માટે કરવો એ કેટલું યોગ્ય?
હા, એ નૈતિક પ્રશ્ન છે.
પુસ્તક આ દ્વિધાને બહુ સંવેદનશીલતાથી રજૂ કરે છે. એ યાદ અપાવે છે કે સંશોધનમાં ભાગ લેનારા લોકો પ્રત્યે આદર, એમની સંમતિ અને આપણી જવાબદારીનું કેટલું મહત્વ છે. વિજ્ઞાન માનવતાના ભોગે ના હોવું જોઈએ.
કલંક અને ગુપ્તતાનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. માનસિક બીમારી સાથે જોડાયેલો ડર અને શરમ લોકોને મદદ માંગતા રોકે છે. ગેલ્વિન પરિવારે વર્ષો સુધી જે ગુપ્તતા રાખી એનાથી એમની એકલતાને પીડા વધી જ. હા, આપણા સમાજ માટે પણ મોટો પડકાર છે. ખુલ્લા મને વાત કરવી, સ્વીકારવું, ટેકો આપવો એ કેટલું જરૂરી છે એ આ વાર્તા બતાવે છે.
અને આટલી બધી પીડા અને સંઘર્ષની વચ્ચે પણ પેલી સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સનો સંદેશ પણ છે. ગેલ્વિન પરિવારના સભ્યો, ખાસ કરીને માતા મિમી અને બહેનો, અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કરીને ટકી રહ્યા અને છેવટે પોતાની પીડાને એક મોટા હેતુ માટે વાળી શક્યા. આ માનવ જુસ્સાની તાકાત બતાવે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મનમાં રહી જાય છે, એવા કયા વિચારો છે જે તમને ખાસ સ્પર્શી ગયા?
એક વિચાર જે મને બહુ અસર કરી ગયો તે એ છે કે ગેલ્વિન પરિવારને ક્યારે ખાલી કેસ સ્ટડી કે લેબ સેમ્પલ તરીકે ન જોવા જોઈએ.
બરાબર.
તેઓ એક જીવંત, શ્વાસ લેતો પરિવાર હતા. પ્રેમ, ડર, આશા, નિરાશા, બધી જ માનવીય લાગણીઓ અનુભવતા હતા. સંશોધકો માટે કદાચ એ ડેટા હતા, પણ હકીકતમાં તેઓ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા હતા. આ વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય અને માનવીય ગરિમા વચ્ચેનો તણાવ બતાવે છે.
હા, અને બીજો એક વિચાર જે મને હચમચાવી ગયો, માનસિક બીમારી એક વ્યક્તિને થાય છે પણ તે આખા પરિવારનો રોગ બની જાય છે. આ વાક્ય જાણે ગેલ્વિન પરિવારની વાસ્તવિકતાનો આખો સાર આપી દે છે.
સાચી વાત.
દરેક સભ્ય ભલે બીમાર હોય કે સ્વસ્થ, એનાથી અસર પામે છે. પરિવારની આખી ગતિશીલતા કાયમ માટે બદલાઈ જાય છે.
અને પેલી સ્કિઝોફ્રેનોજેનિક મધર થિયરીવાળો વિચાર, પુસ્તક સ્પષ્ટ કરે છે કે આ થિયરી ખાલી વૈજ્ઞાનિક રીતે ખોટી નહોતી પણ નૈતિક રીતે બહુ જ ક્રૂર હતી. એ એવા લોકોને દોષી ઠેરવતી હતી જો પોતે જ સૌથી વધુ પીડાતા હતા અને મદદની જરૂર હતી જેમને. આ આપણને યાદ અપાવે છે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની પણ સમાજ પર કેવી ગંભીર અસર પડે છે અને ભૂતકાળની ભૂલોમાંથી શીખવું કેટલું જરૂરી છે.
અને છેલ્લે એ વિચાર કે ગેલ્વિન પરિવારના લોહીમાં જે શાપ જેવું લાગતું હતું એ જ ભવિષ્ય માટે આશીર્વાદ જેવું સાબિત થયું. એમના ડીએનએમાં છુપાયેલી માહિતીએ સ્કિઝોફ્રેનિયાને સમજવામાં મદદ કરી.
બરાબર.
આ બતાવે છે કે કેવી રીતે અત્યંત દુઃખદ પરિસ્થિતિમાંથી પણ આશા અને અર્થ શોધી શકાય છે. એમની ટ્રેજેડી એક વારસો બની ગઈ.
આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ પુસ્તકની શીખ આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભારતીય સંદર્ભમાં, કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું લાગે છે?
મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્ત્વની વાત તો એ છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરતા લોકો અને એમના પરિવારો પ્રત્યે આપણી સહાનુભૂતિ અને સમજણ વધારવામાં મદદ કરી શકે છે.
આપણે ત્યાં હજુ પણ માનસિક બીમારી માટે ઘણી ગેરસમજો છે, કલંક છે. આ પુસ્તક વાંચીને કદાચ આપણે કોઈના સંઘર્ષને વધુ કરુણાથી જોઈ શકીએ.
સાચી વાત છે. બીજું એ યાદ અપાવે છે કે જ્યારે પરિવારમાં કોઈ માનસિક રીતે બીમાર હોય ત્યારે ખાલી દર્દીની જ નહીં પણ આખા પરિવારની સંભાળ અને ટેકાની જરૂર હોય છે.
હા,
પહેલા સંભાળ રાખનારાઓ, કેરગીવર્સ, પર જે ભાવનાત્મક અને શારીરિક બોજ આવે છે એને ઓળખવો અને એમને પણ મદદ આપવી જરૂરી છે. આપણી સંયુક્ત કુટુંબ પ્રણાલીમાં આ વાત વધુ લાગુ પડે છે.
ત્રીજું, બાળપણના આઘાત, ચાઇલ્ડહુડ ટ્રોમા, એના વિશે પણ આ પુસ્તક બહુ સંવેદનશીલતાથી વાત કરે છે. ગેલ્વિન બહેનોના અનુભવો બતાવે છે કે મુશ્કેલ બાળપણની અસરો પુખ્ત વય સુધી રહે છે.
હા,
આ સમજ આપણને આપણી આસપાસના લોકોના વર્તનને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે, કદાચ વધુ ધીરજ રાખવા પ્રેરી શકે. અને છેલ્લે, પરિવારમાં ખુલ્લા સંવાદનું મહત્ત્વ. ગેલ્વિન પરિવારે વર્ષો સુધી ગુપ્તતા રાખી એનાથી એમની તકલીફો વધી. આપણા સમાજમાં પણ ઘણા સંવેદનશીલ વિષયો પર વાત કરવાનું ટાળવામાં આવે છે.
હા, એવું બને છે.
પણ આ પુસ્તક સૂચવે છે કે મુશ્કેલીઓ વિશે વાત કરવાથી ભલે તે ગમે તેટલી અઘરી હોય, મદદ અને ઉકેલ મળવાની શક્યતા વધે છે. મૌન ઘણીવાર વધુ નુકસાન કરે છે.
તો છેલ્લે, તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો?
મારા માટે સૌથી શક્તિશાળી બોધપાઠ એ છે કે સ્કિઝોફ્રેનિયા જેવી ગંભીર માનસિક બીમારી એ મગજની જૈવિક સ્થિતિ છે. એ કોઈ નૈતિક નિષ્ફળતા કે નબળાઈ નથી. આ પુસ્તક પેલી દાયકાઓ જૂની દોષ આપવાની માનસિકતાને તોડી પાડે છે અને આપણને વધુ વૈજ્ઞાનિક અને કરુણાભર્યો દ્રષ્ટિકોણ અપનાવવા પ્રોત્સાહિત કરે છે. તે બીમારીને સમજવા પર ભાર મૂકવાનું કહે છે, નિર્ણય કરવા પર નહીં.
અને મારા માટે આ પુસ્તક માનવ સ્થિતિસ્થાપકતા, હ્યુમન રિઝિલિયન્સની એક અદ્ભુત ગાથા છે. ગેલ્વિન પરિવારે જે સહન કર્યું એ કલ્પના બહારનું છે, છતાં એમનામાં ટકી રહેવાની, પ્રેમ કરવાની અને છેવટે પોતાના દુઃખને એક મોટા ઉદ્દેશ્ય સાથે જોડવાની ક્ષમતા હતી.
બરાબર.
એ બતાવે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, આશાનું કિરણ હંમેશા હોય છે અને સાચી પ્રગતિ ત્યારે જ થાય જ્યારે વિજ્ઞાન અને સંવેદના બંને સાથે ચાલે. એ પણ યાદ અપાવે છે કે દરેક આંકડા પાછળ, દરેક નિદાન પાછળ એક માનવીય વાર્તા છે જેને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ.
સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.